विद्वाश्रच्चक्रमार्गम् गहनमपि परम् योगिभिश्चाप्गम्यम् लक्षेरूपै कृतैक्यम् तव न गुणभयम् संस्तुतम् देवसङ्घे यस्याग्रे सिद्धरोष्टो हरिदमलगृहा दागतारक्त्यवन्त्य शान्तम् श्रीतन्तरामम् प्रणतजनमनो विष्टदम् नित्यमी लक्ष अनेरूप एक करवू એટલે ઉપાસના દ્વારા ભગવદ કૃપા દ્વારા પોતાનું લક્ષ આત્મા સુધી પરમ આત્મા સુધી પહોંચવું તે લક્ષ અને સ્વરૂપ એક કરવું એટલે પોતે જ પોતાની અંદર ભળી જવાનું ભળી જવું એ લક્ષ છે અને પોતાનું એ રૂપ છે લક્ષ અને રૂપ એક કરવું એટલે આપણી ચિત્તવૃત્તિઓ જે અન્યત્ર ભટકે છે આપણા પોતાના સ્વરૂપને છોડીને કે બીજે લાલચુ બનીને લોભી બનીને ત્યાં આગળી સુખને મેળવવાની લાલચ લઈને દોડતું હોય છે કે મને અહીંયા સુખ મળશે આમાંથી સુખ મળશે આ સુખ બહુ સરસ છે આ બહુ રૂપાળું છે આ બહુ આનંદ આપે એવું છે એ જે પોતાની ચિત્તવૃત્તિઓને ભટકતી રાખે પોતાનાથી દૂર રખડ્યા કરે એને પરિણામે એ અશાંત દુખી એના જીવનની અંદર ક્યાંય એને ક્યાંય ઠરવાનો વારો જ ન આવે જ્યાં ભટકે ત્યાં પેલા કૂતરાની માફક રખડ્યા જ કરે રખડ્યા જ કરે લેવા જાય સુખ પણ ડફણા ખાઈને આવે કૂતરું જ્યાં જાય ત્યાં ડફણું ખાઈને જ આવે પાછું એ જાય છે દોડે છે આંખ લાલચું હોય જીભ અરે પૂંછડી લપલપાવતું હોય જાય પણ હડે કરીને મારે દુખી થઈને પાછું એમ આપણું લક્ષ આપણું પોતાનું સ્વરૂપ છે આપણું પોતાનું રૂપ છે અને એ રૂપ સુધી પહોંચવા માટેનું આપણો ધ્યેય નબળો પડે છે આપણો ધ્યેય બાળકોને કહ્યું કે ભણવું ભણવાને બદલે ટીવી જોઈ લેતા હોય મોબાઈલ રખડતા મોબાઈલમાં રખડતા હોય કઈ પ્રવૃત્તિ કરતા હોય લક્ષ ના હોય ભણવાની અંદર એટલે પરિણામ સુધી ક્યાં પહોંચી શકવાના એમ આપણી વૃત્તિઓ પણ બહાર જ ભટક્યા કરતી હોય વ્યવસાયમાં પૈસામાં યશમાં કીર્તિમાં અનેક બાબતો જીવનની હવે એ સ્વરૂપથી દૂર 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 ક્યાંય નીકળી ગયા હોય લક્ષ ફંટાઈ ગયું દિશા અવળી જલાણી સીધી દિશામાં જઈ જ ના શક્યું તો લક્ષ અને રૂપ ક્યાં એક થવાના હતા જે માણસ લક્ષને ચૂક્યો એ ક્યારે ધ્યેય સ્વરૂપ પોતાના આત્મા સુધી પહોંચી શકતો જ નથી અને આ બધામાં આપણે પુણ્યશાળી ભાગ્યશાળી ક્યાં છીએ કે સનાતન સત્ય છે માણસને એના જીવનની અંદર કોઈક સાચો સારો સત્સંગ હશે ને તેવો તો જ એનું જીવન સચવાઈ રહેશે નહીતર એનું જીવન ક્યાંક વેર વિખેર થઈ ગયું હશે, ક્યાંક વેર વિખેર, કુટેવોમાં, વ્યસનમાં, દુરાચારમાં, જુગારની અંદર. એનું પરિણામ એ પોતે ખલાસ થઈ ગયું. એની પાસે કોઈ સત્સંગ નથી કે જેને સન્માર્ગ બતાવી શકે. સત્સંગે કે ધર્મને માર્ગે જે ચડેલો હશે એ અવશ્ય એનામાં દયા હશે, પ્રેમ હશે, સેવા હશે, થોડી વધતા ઓછા પ્રમાણમાં પણ હશે ચોક્કસ. જ્યારે સત્સંગ વિહીન જીવન એને કોઈ સંસ્કાર નહીં આપી. આજે પશ્ચિમના જીવનને જુઓ, એક એક માણસ જ્યાં સત્સંગ નથી, ધર્મ નથી, હોય તો બહુ જૂજ હોય, ઓછો હોય, પરિણામ સ્વરૂપ જિંદગી અશાંત છે, માનસિક દુઃખનો પાર નથી. તો આ બધું માત્ર સત્સંગનો અભાવ છે જીવનમાં. તો જીવનની અંદર સંયમ, દયા, પ્રેમ, સદાચાર, સેવા ક્યાંથી આવશે? સત્સંગ જ આપી શકશે. જેની પાસે આવો સાચો સારો સંગ નથી ને, એ પોતાનું જીવન પણ ગુમાવી બેસે છે. સારો સાચો સત્સંગ ન હોય અને માણસ દુરાચારે ચડી ગયો, વ્યસને ચડી ગયો, જુગારે ચડી ગયો, તો એના આરોગ્યથી અને આર્થિક રીતે બંને રીતે ખુવાર થઈ જશે. આવેલો પૈસો વ્યસનમાં વપરાશે અને શરીર આરોગ્ય ગુમાવશે, ત્યાં પાછા પૈસા જોઈશે દવાખાના. એટલે સત્સંગ એ માણસના જીવનને એના લક્ષ્ય, એના ધ્યેય સુધી લઈ જાય છે. અને એટલા માટે જ લક્ષ્ય અને રૂપ એક કરવા માટે સત્સંગની પણ આવશ્યકતા છે. વ્યવહારિક જીવનની અંદર આ તો જય મહારાજની તો ઊંચી સ્થિતિ છે કે પોતે જ પોતાના આત્મામાંથી પરમની સાથે, પરબ્રહ્મની, પરમાત્મામાં જ વિલીન થઈ ગયેલું જેનું સ્વરૂપ છે, એ ભગવાનથી જુદા છે જ નહીં, સ્વયં ભગવાન છે. લક્ષય રૂપે કૃત ઐક્યમ, બંનેને એક કરી દીધા. બધી જ વૃત્તિઓને એમાં શાંત કરી દીધી, એમાં એકૃત એક્યમ. રસોઈની અંદર અનેક વસ્તુઓ વાપરવાની હોય અને જુદી જુદી વસ્તુઓ વાપરીને રસોઈ બનાવી, એ બધી જ વસ્તુઓ એક થઈ જાય ત્યારે રસોઈ સ્વાદિષ્ટ અને રૂચિકર બને. ભલે થાળીમાં જુદી જુદી પીરસી, વાસણોમાં જુદી જુદી બનાવી, પણ જમ્યા પછી તો આખી કૃત એક્યમ, બધું જ ભેગું થઈ ગયું. એટલું ભેગું થઈ ગયું નહીં, આપણી પોતાનાથી, આપણી પોતાની જાતથી જુદું જ ક્યાં રહ્યું? જે અન્ન હતું, જે જમ્યા, એ બધું જ આપણી જાતમાં જ ભળી ગયું. એના રસ થયા, એનું પાચન થયું, શરીરની અંદર વેચાઈ ગયું. લક્ષ રૂપ કૃત ઐક્યમ. આમ જેમ અન્ન જળ આપણા શરીરની અંદર એકાકાર થઈ જાય છે, મળી જાય અંદર, એમ આપણી વૃત્તિઓ પણ આપણા પોતાની અંદર રમી જાય, પૂરેપૂરી રમી જાય. જેમ માણસ કોઈ વ્યાપારમાં, કોઈ ખેતીમાં કે કોઈ વ્યવસાયની અંદર, કોઈ નોકરીમાં રમી ગયો અંદર, આખી જિંદગી ભર એનું એ જ કર્યા કરશે. કેમ મને ફાવી ગયું છે, બહુ આનંદ આવે છે, હું સફળ છું, બસ છે. આ લૌકિક વ્યવહારની સફળતામાં આપણને આટલો આનંદ અને અનુભવ થાય, એવી જ રીતે આત્માનો અનુભવ આપણા પોતામાં આપણે પોતે જ કરવાનો, લક્ષ અને રૂપને એક કરી દેવાનું. એ લક્ષ અને રૂપની કેટલી ઊંચી અવસ્થા હશે, એક એક ઐક્યની, ગુંફિતમ બ્રહ્મરૂપમ જેને આપણે કહીશું, કેટલી ઊંચી હશે કે સ્વર્ગમાં રહેનારા દેવા દેવો જેવા દેવો પણ એની સ્તુતિ કરતા ભીવે, કે ના ભી આ કામ આપું. જેમ ભગવાને નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપ માટે જે રીતના આવેશમાં આવ્યા, કોઈ દેવો નજીક જવા માટે તૈયાર નહોતા, જે પોતે નરસિંહ નું સ્વરૂપ લઈને આવ્યા હતા એની પત્ની પણ ના અત્યારે આપણું કામ નહીં, અત્યારે આવેશમાં છે ને અત્યારે નહીં, કેટલી બીક લાગી છે દેવોને, લક્ષ્મીજીને પણ ખુદ. તો કે એમની અગાડી કોને મોકલવા, કેવી રીતે શાંત કરવા? તો કે પ્રહલાદને મોકલો, બધાને હારું જડી ગયું. આટલા બધા ગુસ્સાની અંદર પ્રહલાદને આગળ કરો, બીજા કોઈ જશો જ નહીં. પણ એ છે જેણે પોતાના જીવનની અંદર પરમાત્માની સાથેનો એક સાચો નાતો કરી દીધેલો, એ પહોંચ્યો અને તરત ભગવાન એની ઉપર રાજી. લક્ષ રૂપ એક, એ પ્રહલાદ અને નરસિંહ બે એક થઈ ગયા, ગોદમાં બેસાડ્યો. જે ખોળામાં હિરણ્યકશ્યપુને બેસાડ્યો હતો એ જ ખોળામાં પ્રહલાદને બેસાડ્યો, પણ બેની અંદર ભાવ જુદા છે. અહીંયા રૂપ ઐક્ય, કૃતૈક્યમ, સામંજસ્ય, એક રૂપતા. ભગવાને ઋષિ તરીકે જે વાત્સલ્ય ને પ્રેમ આપ્યું છે, જેમ સિંહ પોતાના બચ્ચાને ખૂબ વાલથી ને ચાટે અને વાલ કરે, એમ આટલા આવેશમાં આવેલા આટલા બધા ગભરાયેલા બી ગયેલા દેવોની જગ્યાએ ભગવાને પ્રહલાદને પણ જીભથી સાફ કર્યો છે. આ છે લક્ષય રૂપે કૃત ઐક્યમ. આપણે પણ જો જય મહારાજની સમીપમાં જઈએ અને જય મહારાજ આપણો સ્વીકાર કરે, તો વાત્સલ્યથી જેમ નરસિંહ ભગવાને પ્રહલાદને ચાટ્યો, વાત્સલ્ય આપ્યું, એમ આપણને મહારાજ વાત્સલ્ય આપે. એટલું ઐક્ય પામવા માટે તો જય મહારાજનું સતત સાનિધ્ય જોઈએ. એ સાનિધ્યની અંદર સતત એની જ સ્મૃતિ રહેવી જોઈએ. બસ એટલી જ પ્રાર્થના કરીએ કે આપની કૃપા થાય અને સ્વસ્વરૂપમાં સદા રમ્યા રહીએ. પોતાના સ્વસ્વરૂપની અંદર સદા રમ્યા જ કરવાનું, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, શરીરથી બહાર નીકળવાનું જ નહીં ને. આપણે તો મહારાજને પ્રાર્થના કરી એમ શરીરથી બહાર જવાનું બંધ કરાવી દીધું, હવે બધી વૃત્તિઓથી બહાર નીકળવાનું બંધ કરી દો. વૃત્તિઓ પણ બધી અંદર શાંત ઠરી જાય, શાંત થઈ જાય. આ પ્રાર્થના છે હવે આપણી છેલ્લી. બસ કઈ નહીં તો હવે અંદર બેસાડ દો, બહાર નથી જવું વૃત્તિઓથી. તો આ છે લક્ષય રૂપે કૃત ઐક્યમ, એક થયું. પણ એ જે અવસ્થા જે છે, ઊંચામાં ઊંચી સ્થિતિ, પાંચ ભૌતિક શરીરની અંદર, હા, જે મારા તો દિવ્ય સ્વરૂપ છે, એ દિવ્ય ચેતના છે, પરમ ચેતના છે કે જે બ્રહ્મની સાથે રમ્યા જ કરે છે, બ્રહ્મમાં જ રમ્યા કરે છે. તો એ સ્થિતિને ના દર્શન દેવોએ કર્યા ખરા. ભગવાનની સ્તુતિ કરતા દેવો કહે છે, હમ દેવતા પરમ અધિકારી સ્વાર્થ રત પ્રભુ ભગતિ બિસારી. અમે તો પેલા હકવાળા છીએ, પણ જે ભોગો વૈભવોના સ્વાર્થની ખાતર અમે આપને ભૂલી ગયા છીએ. સંસ્તુતમ દેવભક્ત દેવસંગઈ, સ્તુતિ કરતા કરતા બીવે છે. લક્ષય રૂપે કૃતે કેમ સ્તવન ગુણ ભયમ, ભીખ લાગે છે કે સ્તુતિ કેવી રીતે કરવી. જેમ આવેશમાં આવેલા નરસિંહ ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી? એમ દેવો પણ અધિકારી હોવા છતાંય જય મહારાજના સુધી, એ બ્રહ્મ સ્વરૂપ સુધી નથી પહોંચી શકતા. કારણ દેવો તો વિલાસી છે, વૈભવી છે. એમને આ ત્યાગ, આ ઓજ તેજ, આ સદાચાર, આ સંયમ એમના જીવનમાં ક્યાંથી હોવાનો હતો? દેવોમાં તો વિલાસીતા હશે ને વૈભવ હશે, પણ જે તપ તેજના ભંડાર અને એ જે સ્વરૂપના દર્શન, દેવોને એમ થયું કે હવે આપણી શક્તિની બહાર છે. જય મહારાજના એમના બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચવું એ આપણા માટે બહુ જ કઠણ છે. આવા ભાવથી સ્તુતિ પણ નથી કરી શકતા. અને એ બ્રહ્મ તત્વ જે છે, કે જે પરબ્રહ્મ સાથે એકતા સાધી રહ્યા છે, હવે એ એકતા કેવી છે એના માટે આગળ કે છે, ગુણાતીત આપ છો. ગુણ અભય અને ગુણાતીત આપને હવે અમે ત્રિગુણાત્મક સંસારનો ભય આપને ક્યાંથી હોય? આપે તો પોતાના સ્વરૂપની અંદર સ્થિતિ કરી લીધી છે, અને હવે આપ ગુણાતીત, ત્રણ ગુણ એનાથી પર, હવે એમને ત્રિગુણાત્મક જે માયા છે એનો જે આ સંસાર છે એ આપણે સ્પર્શવાનું જ નથી. જેમ પાણી ખૂબ વહેતું હોય પણ બહાર નીકળી ગયો હોય એને પાણીનો ક્યાં સ્પર્શ થાય, એ કિનારે આવી ગયો છે. એમ જે જગતના ભાવોથી ઉપરામ થઈને જગતના ભોગ ભાવોની નથી કોઈ યાચના બાકી, બસ એનાથી ઉપર જ આવી ગયા છે, એને પછી સંસારનો ભય ક્યાંથી રહેવાનો? હા, તમારે નોટોમાં કમાવું છે અને કમાયેલી નોટો હવે તો કેન્સલ જવાની છે, ત્યારે ભીખ લાગે. પણ જેને કમાવાની એ નથી ને, જેને કેન્સલ થવાની બીક નથી, એને શું? એ સંસારથી ઉપર ઉઠીને પર થઈ ગયા પછી બીક કોની રહી? શરીર માટે પણ જેને અધ્યાસ સેજ પણ નથી, શરીર ભાવથી પણ ઉપર ઉઠી ચૂકેલા છે, હવે બીક કોની રહી? બબો તો એમ થાય શરીર માદું પડશે, કઈક ઝેર ચડશે, માદા પડીશું, કોઈક મારી જશે, કોઈ મારી નાખશે, એ ભય રે છેલ્લો. પણ શરીર પ્રત્યેનો પણ એટલો અભાવ, એના માટે ઉપરામ વૃત્તિ. માણસો બહાર ફરવા ગયા હોય, બે વાર, પાંચ વાર, દસ વાર ગયા પછીથી ચાલો જોવા જઈએ, કોઈ કહેતો બધું જોઈ લીધું છે, ઉપરામ વૃત્તિ. ઘરમાં 70-80 વર્ષ થઈ ગયા હોય અને છોકરા બધા હોય કે ભાઈ તમે બધા ખાઓ પીઓ, આનંદ કરો, આ વ્યવહાર તમે તમારી રીતે કરી લો, હવે હું આનું નામ ઉપરામ. સંસારના ભાવો છે, વ્યવહારો છે, એમાંથી ઉપરામ વૃત્તિ, મેં મારું કરી લીધું, હવે તમારું તમે કરો. આ જેને ઉપરામ વૃત્તિ કહેવાય, એટલે સંસારનો કોઈ ભય એમના માટે ક્યારેય રહે નહીં. બસ કઈ કરવાનું નથી, કઈ મેળવવાનું નથી, કઈ બીજું આપવા લેવાનું નથી, એટલે સંપૂર્ણ પોતે પોતાના જીવન વ્યવહારમાંથી ઉપરામ થઈ ગયો હોય. 90 વર્ષની ઉપરની ઉંમર થઈ હોય અને ઘરમાં બેઠો હોય તો ઉપરામ વૃત્તિ જ હોય ને, બધું જ જોઈ લીધું, બધું જ કરી લીધું, બધા સ્વાદ ચાખી લીધા, હવે કશું કરવા પણ બાકી રહ્યું નથી, કોઈ સ્વાદ ચાખવાના બાકી નથી, એટલે માણસ સહજતાથી ઉપરામ થઈ જાય. બહુ કમાઈ લીધું, બહુ જોઈ લીધું, અનુભવી લીધું, એનું નામ છે ઉપરામ. તો એ કાર્ય કરવા પ્રત્યે આપણને લક્ષ જ ના જાય, એવી જ રીતે જીવનને પણ એવું ઉપરામ બનાવી દેવાય સંસારના બધા જ ભાવોથી. અને સ્પષ્ટ પ્રાર્થના કરીએ કે નડે નહીં કોઈ મને સંસાર, આ સંસારની કોઈ બાબત મને સેજે અડે નડે નહીં, રહું નિજ નામ તણે આધાર, બસ મારા સ્વરૂપમાં મારા આત્માની અંદર બન્યો રહું, બન્યો શાંત, નિતાંત શાંતિ, જેને પરમ શાંતિ કહેવાય, એથી આગળ બીજી કોઈ શાંતિ ન હોય, બસ ત્યાં જઈને પછી જમો ને ત્યારે પણ એ ભાવ કરજો કે જે મારા આ જમીએ છે ને આપનો પ્રસાદ જમીએ છે, અને આપના પ્રસાદ માંથી અમને અમારા સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય એવી બસ એ સ્થિતિ આપો, આપનો પ્રસાદ છે અને પ્રસાદ એવી રીતે જમીએ કે અમારી સ્થિતિ અંતર્મુખ બની જાય, જેવું અન્ન એવું મન. અન્ન જમતી વખતે જેવા સંકલ્પો જેવા વિચારો કરીશું એ પ્રકારનું જ મન બનશે. હંમેશા જમતી વખતે સંકલ્પ સારો રાખો, બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્ય, જવાનું ત્યાં જ છે આખરે બ્રહ્મ પાસે, બ્રહ્મ કર્મ સમાધિના, બસ એની અંદર જ વિલીન થઈ જવાનું સમાધિ પાસે. જે અવધિ આવી ગઈ ત્યાં એથી આગળ ક્યાંય નથી જવાનું. એટલે બ્રહ્માર્પણમ એ મંત્ર જ એવો છે કે પોતાના સ્વસ્વરૂપમાં જ અન્ન જમીએ છીએ, ક્યાં જાય છે અન્ન, આપણા પોતામાં જ આગળ કહ્યું એમ, અને આપણા પોતામાં જ અન્ન વિલીન થઈ જાય છે, બસ એવી રીતે એ અન્નથી બનેલી મન અને મનની વૃત્તિઓ એ બધી જ અંદર મારા પોતાના સ્વસ્વરૂપની અંદર જ સ્થિર થઈ જાય, બસ આપનો પ્રસાદ લઈએ છીએ, આપના પ્રસાદમાંથી અમારે આટલું જે અમે અમારા સ્વરૂપની અંદર શાંતિ. લક્ષે રૂપય કૃત ઐક્યમ, આજ રૂપ અને લક્ષ એક કરવાનું સાચું સાધન છે. જય મહારાજને તો આપણે અહીંયા સત્સંગમાં લીધા છે, એમના સ્વરૂપના દર્શન કરવાના છે, પણ એમાં આપણી વાતો કરી લઈએ છીએ પાછી કે આપણે ક્યાં છીએ, કે એ અવસ્થા કઈ છે, એ છેડો તો આપણને દર્શન થાય છે પણ સામેનો છેડો આપણો કેવો છે એ પણ આપણને ખબર તો પડવી જોઈએ ને, કે આ ઊંચામાં ઊંચી અવસ્થા કહેવાય અને આ અમારી સ્થિતિ કહેવાય. પગથિયા છે સામે 11,000 જેવા, છેક ભગવાન સુધી પહોંચવું છે, દત્તાત્રેય ભગવાન સુધી, એટલા પગથિયા ચડવા તો પડશે જ, થાકે લાગે પગે ભરાઈ જાય, પણ ત્યાં સુધી પહોંચવું છે, એ લક્ષ છે. અને એના માટે આપણે આપણા શરીરની અંદર જે ઉર્જા છે, જે કઈ જમીએ છે, એની અંદર ભાવ આ કરીએ કે આપનો પ્રસાદ લઈએ છે, અને બસ અમારી વૃત્તિઓ આપની માફક અમારા પોતામાં સમાઈ જાય એવી દયા કરો. જય મહારાજ.